કલાકાર શબ્દ જ્યારે જ્યારે હવે સાંભળું છું ત્યારે મારી નજર સામે રેમ્બ્રાં, રવિશંકર, પિકાસો, બાક, બીથોવન, જસરાજ, યામિની રોયના નામોની પંગતની સાથે જ તેમની પ્રતિભાથી નહીં પણ તેમની પેશન, લગન, આરતથી બે કલાકારો હંમેશા હક કરીને બેસી જાય છે. એ કોઈ બહુ મોટા પ્રતિભા સંપન્ન નામી કલાકારો નથી, છતાંય એક કલાકાર તરીકે અમિટ છાપ છોડી ગયા છે. 94ના નવેમ્બરમાં વૈષ્ણોદેવી ચંડીગઢ શિમલાની ટૂર વખતે અચાનક જ તેમને મળી ગયો. તેમના નામ ક્યાંક ટપકાવીને વિગતો સાચવી રાખેલી પણ અતિ સંભાળથી રાખેલી વસ્તુઓ ડાબે હાથે એવી રીતે મુકાઈ જાય કે જડે જ નહીં તેમ તે નામો જડતા જ નથી, અને સ્મરણમાં માત્ર એક નામ જ યાદ નથી, બાકી બધું જ યાદ છે. નામ પાડીને વાત કરી શકાય તો સારું તેવી મારી ઈચ્છા હતી, પણ પછી થયું અલગારી ઓલિયા જેવા એમની કળાની જ ફાકા મસ્તીમાં મસ્ત એક કલાકારો તેમનું નામ ઘોળી ઓગાળીને પોતે જ પી ગયા છે તો તેના નામની ગઠરી હું ક્યાં શોધું? તેઓ તો જાણે નિર્લેપ અપૌરુષેય ભાવથી કળાને આગળ કરી પોતે તો નેપથ્યમાં જ રહ્યા છે. 94ના નવેમ્બરમાં વૈષ્ણોદેવીની જાત્રા કરી હતી. આ જાત્રા પર્યટન જેટલી જ આહ્લાદક બનશે એવી આશા ન હતી. દક્ષિણના તિરુપતિનું મહાત્મ્ય જાણ્યું, જોયું હતું, પણ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં વૈષ્ણોદેવીનું આટલું બધું મહત્ત્વ હશે તે તો ત્યાં ગયા પછી જ ખબર પડી. જમ્મુથી કટરાનો રસ્તો જંગલ, પહાડ અને ઝરણાઓથી રળિયામણો. કટરા એ જે ત્રિકુટ પર્વતમાળામાં વૈષ્ણોદેવીનું તીર્થ આવેલું છે તેની તળેટી પરના સામાન્ય ગામ જેવું ગામ, હોટલો અને ધર્મશાળાઓથી ભરેલું. વૈષ્ણોદેવી જેવી વ્યવસ્થા ભાગ્યે જ ક્યાંક જોવા મળે. આપણા હિન્દુ મંદિરોમાં તો તે વિરલ જ દેખાય. 14 કિલોમીટરના પાકા ઢાળવાળા પર્વતીય રસ્તે ક્યાંય ગંદકી, ધક્કા મૂકી કે દુકાનોની ભરમાર કે લૂંટાલૂંટ નહીં. તળેટીમાંથી એટલા જ લોકોને પ્રવેશ મળે કે જેથી રસ્તામાં અને ઉપર મંદિરે ગીર્દી ન થાય. યાત્રિકોની સગવડ સચવાય અને રસ્તો પ્રાકૃતિક રહે તેટલી દુકાનો અને કોફી બાર. ટટ્ટુઓ રસ્તામાં લાદ કરે તો ફરજ પરના સફાઈ કામદારો તરત જ સાફ કરી દે. બધું વ્યાજબી ભાવે મળે. રસ્તામાં ઇમરજન્સી હોસ્પિટલ અને સગવડભરી ધર્મશાળા ટેમ્પલ કમિટીએ જ રાખી છે. ટટ્ટુઓ કે ડોલી, બધું નિયત કરેલ વ્યાજબી ભાવે. દર્શન માટે બ્લોક પ્રમાણે એન્ટ્રી મળે. અંદર ગયા પછી પગના પાણી ઉતારતા તપ કરતા ઊભા રહેવાનું નહીં, લાઇન બંધ બેસીને રાહ જોવાની. ત્રિકુટ પર્વતમાળા પાઇનના જંગલોથી લીલી, ઉપર ચડતા સામે હિમાલયની અનેક પર્વત શ્રેણીઓ દેખાય. રસ્તામાં ધીમે ધીમે ટેકે ટેકે ચાલતા વૃદ્ધો, અપંગો કે સ્ટ્રેચર પર દર્દીઓ મળે ત્યારે આ જગ્યામાં કેટલી શ્રદ્ધા આસ્થાનું સિંચન થયું છે તે સમજાય. પેલા જાપાનીઝ હાઇકુમાં આવે છે ને કે અંડર ચેરી ટ્રી દેર આર નો સ્ટ્રેન્જર્સ, ચેરી વૃક્ષ નીચે કોઈએ અપરિચિત નહીં, તેમ અહીં કોઈ યાત્રિક અપરિચિત નહીં. જે કોઈ સામે મળે સામેવાળાને કહે જય માતા દી, સામેથી પડઘો પડે જ જય માતા દી. એક જ દિવસમાં સેંકડો માણસોને મેં કહ્યું હશે જય માતા દી. રસ્તામાં વળી પ્રેમ સે બોલો જય માતા દી, પ્યાર સે બોલો જય માતા દી, જોર સે બોલો જય માતા દી, એમ કહેતી ઉલ્લસિત ટોળીઓ મળે. ડોગરા રેજિમેન્ટના રોમન શિલ્પ જેવા ઘાટીલા નાક નકશાવાળા પૌરુષ છલકાતા ડોગરાઓનું એક ટોળું જાડા વાંસ વચ્ચે બાંધેલા વિશાળ ઘંટને બાંધી બંને તરફથી ખભે પાલખીની જેમ ઉચકીને ગાતા ગાતા ઉપર લઈ જતા હતા. વૈષ્ણોદેવીને ઘંટના અર્પણનો એ અનેરો વિરલ ધાર્મિક વિધિ હતો. રસ્તામાં બધા ઘંટારોહણમાં પોતાનો ખભો દેતા જાય, થોડી થોડી વારે પુણ્ય લાભ લેવા ખભા બદલાતા રહે. રસ્તે ડોગરી ગીતોનો આનંદ છલકાતો હતો. વચ્ચે ટોળી રોકાય અને 10-12 જુવાનિયાઓ ભાંગડા જેવી લોકશૈલીમાં તાલે તાલે ઉછળીને મસ્તીમાં નાચે. બીજા 10-12 જુવાનોને તાન ચડે અને તેય અંદર ભળે. આખા ટોળાને છાક ચડે. સિસોટી કિલકારી પોરસાવતા અવાજોથી એ નૃત્ય ટોળી નાચતી જાય. ફરી ઝાંઝ પખાજ વગાડતું ડોગરી ગીતોનું ટોળું ચડે ઉપર. નીચે ઉતર્યા ત્યારે એ જ ટોળીએ ઠેક ઠેકાણે નાચી નચાવી ખુશનુમા વાતાવરણને હિલ્લોલિત નાચતું કરી દીધું હતું. વૈષ્ણોદેવીનો દર્શન પ્રસાદ પામી એ ઉત્સાહ આનંદ અને થોડા થાક સાથે પાછા ફરતો હતો. હવે તો ઉતરવાનું હતું. પહાડના વળાંકદાર રસ્તાના ઢાળ પર શરીરને છોડી ધસમસતા ગબડતા દોડવાનું, ધીમે ધીમે દોડવાનું. રોકાઈ ઊભા રહી ઢાળવાળા રસ્તા પર ફરી દોડવાનું. મારા માનું બાળક જાણે જીવતું થઈ ગયું. દર્શનની કૃતાર્થતા, પહાડી વન પરિવેશનો આનંદ અને લોકોની શ્રદ્ધા ભક્તિ અને આનંદને રગે રગમાં અનુભવી નીચે ઉતરતો હતો ત્યાં અચાનક એક જગ્યાએ મારા પગ રોકાયા. સાથીદારોને અને પત્નીને આગળ જવા દીધા. ઉપર છાપરાવાળી ખુલ્લી જગ્યામાં નાની પીઠિકા પર સુંદર શિલ્પો પ્રદર્શનની જેમ રાખેલા હતા. શિલ્પોનું જાણે કાયમી પ્રદર્શન. પારંપરિક અને આધુનિક સિમેન્ટ તથા પથ્થર આરસની નાની મોટી શિલ્પ આકૃતિઓ. એમાં કૃષ્ણ, કોઈ નારી અને એબસ્ટ્રેક શિલ્પોય ખરા. લયાન્વિત સંવાદી આકારોની એક રૂપસૃષ્ટિ. નજીકની ચાની દુકાને પૂછ્યું કે આ શિલ્પો કોણે બનાવ્યા છે, તો તેણે ખુલ્લા પ્રદર્શન પ્લોટની બાજુની ઓરડી તરફ આંગળી ચીંધી કહે, કલાકાર ત્યાં જ રહે છે. ત્યાં તો ચાવાળાની નજર ઓરડી પાસેની બગીચાની મેંદીની વાડ પાછળ પડી. દેખાડીને કહે, ઉનોને હી યે સબ બનાયા હૈ. જુનવાણી પુજારી જેવા એક વડિયા બાંધામાં ધોત્યું પહેરેલા અને બ્રાહ્મણ જેવા લાગતા આધેડ ઉંમરના એ ભલા આદમીને જોઈને લાગે નહીં કે એમણે જે મૂર્તિઓ બનાવી હશે. તેઓ પૂજા માટે ફૂલ તોડતા હતા. મેં નજીક જઈ વાડની આ તરફથી કહ્યું, આપી હે ઇનકે શિલ્પકાર? તો કશા ગૌરવ વગર કહે, હા. મેં સુંદર શિલ્પોના વખાણ કર્યા તોય વાડની પેલી તરફ રહી રહ્યા ફૂલ તોડતા તોડતા મારી સાથે વાત કરતા રહ્યા. મારી વાતોમાં તેમને સાચો રસ અને ઉત્સાહ દેખાયો. ત્યારે તેમની મારા પ્રત્યેની ઉદાસીનતા ઉત્સાહમાં પરિણમી અને દિવાલ સરસા સરકી વાડમાંથી બહાર આવી તેમની ઓરડી બહાર મારી સાથે વાતો માંડી. આ જ વિસ્તારના બ્રાહ્મણ છે. વર્ષો પહેલાં વૈષ્ણોદેવીના મંદિરની વંશ પરંપરાગત પૂજા તેમના પૂર્વજો વડવાઓ પાસે હતી. તેમનો જ એ હક ગણાતો. એ હક બહારના બ્રાહ્મણોએ આવી છીનવી લીધો તેનો રંજ હતો. અહીં નજીકની સ્કૂલમાં કલા શિક્ષક છે. શિક્ષણની સાથોસાથ આત્મસૂઝ અને આનંદથી શિલ્પો કર્યા કરે છે. એ વખતના કાશ્મીરના ગવર્નર જગમોહને તેમના શિલ્પોને બિરદાવેલા. તેમણે વૈષ્ણોદેવી અને કાશ્મીર માટે જે કર્યું તેના વખાણ કર્યા. જમ્મુમાં અને કટરામાં તેમના શિલ્પ પ્રદર્શનો યોજાયા છે, બીજા પ્રદર્શનોમાં ભાગ લીધો છે. કાશ્મીર સરકારે પ્રોત્સાહન આપવા વચન આપેલું પણ તંત્રમાં કાંઈ વળ્યું નહીં. તેમને તેનો અફસોસ નથી, એ તો શિલ્પ સર્જ્યા જ કરે છે. વૈષ્ણોદેવી છોડીને ક્યાંય જવું નથી, એ જ તેમનું બાપીકું વતન છે. તેમને દુઃખ તો એક જ વાતનું છે કે રોજના હજારો યાત્રિકો અહીંયા આવે જાય પણ કોઈનું અહીં ધ્યાન જ જતું નથી, કોઈને એમાં રસ જ નથી, કોઈને પડી નથી કે અહીં જુએ. થોડી જ વાર પહેલાં પૂજા માટે ફૂલો વીણતા એ પવિત્ર બ્રાહ્મણ દુર્વાસા થઈ તેમની કુળદેવી જેવી વૈષ્ણોદેવીની આમન્યા ઉથાપી અને કળાદેવી માટે બોલી ઉઠ્યા, ઉપર જાકે પથ્થર કે આગે સબ માથા ટેકતે હૈ, યહાં પથ્થરો મેં મેને જાન ડાલી હૈ, વો દેખને કો કિસી કો ફુરસત નહીં હૈ. કિતને અરસો કે બાદ આપને પૂછને કી તસ્દી લી, ગૌર સે દેખા, બાકી કિસકો પડી હૈ. તેમણે મને તેમનું એક બ્રોશર પેમ્ફલેટ આપેલું, તેમાંય પ્રચાર કરતા ઉત્સાહ જ વધારે દેખાતો હતો. પછી તો એ પેમ્ફલેટની સાથે તેમનું નામ અનામ થઈ ખોવાઈ ગયું છે, તોય તેમનો ઉત્સાહ, સાત્વિક રોષ અને શિલ્પો હજી એ યાદ છે. વૈષ્ણોદેવી ચડતા ચરણ પાદુકા અને આદિ કુંવારી સ્થળ વચ્ચે તેમની જગ્યા છે. કોઈ રસિકજન વૈષ્ણોદેવીની યાત્રામાં જાય ત્યારે તે શિલ્પો જોશે અને તેમને મળશે તો તેમની સાથે સાથે મને આનંદ થશે. એ જ યાત્રામાં વર્તા ચંડીગઢ ગયા ત્યારે ત્યાંની શિવાલિક હિલ્સની તળેટીમાં આવેલો પિંજોર ગાર્ડન જોવા ગયા હતા. લોકલ ટેક્સી ડ્રાઈવર સરદારજીએ કહેલું કે ઢળતી સાંજ પછી રાત્રે પિંજોર ગાર્ડનમાં મૈસૂરના વૃંદાવન બાગની જેમ રંગીન ફુવારાઓ અને રોશની થાય છે. મોડી સાંજે પહોંચ્યા ત્યારે એક તરફ ધીમે ધીમે સૂરજ ડૂબી રહ્યો હતો અને બગીચાના વૃક્ષોના પડછાયા લંબાતા જતા હતા. પિંજોર ગાર્ડન મુગલ ગાર્ડનની શૈલીમાં બંધાયેલો છે, બહુ વિશાળ નહીં પણ સુઆયોજિત છે. તળેટીના ઢોળાવ પર પાઘડી પને એક પછી એક ઉતરતા તલ લેવલનો બગીચો, વચ્ચે દરેક લેવલે પાણી માટે ઢાળ, ઝરણા અનેક આકારે એ ઢોળાવો નીચે ઉતરતા જાય. રોશનીમાં દરેક બગીચાના હોજના ફુવારા, ઝરણા, અવનવા રંગોના ફુવારાઓ અને ઝરણા બની જાય. ચાર પાંચ લેવલના એ બગીચામાં સૌથી ઉપરના બગીચામાં બે તરફ મિનાર અને વચ્ચે મોટા ખુલ્લા નાના ગવાક્ષો, કમાનો, બુરોજોથી શોભિત એક ઉદ્યાન હવેલી. એ મુગલાઈ સ્થાપત્યો રંગબેરંગી રોશનીમાં તેના સુવર્ણકાળનો અસબાબ થોડો સમય પહેરી લે. સહેજ અંધારું વધતા રોશની માણવા આવેલા સહેલાણીઓ ધીમે ધીમે વધ્યા. અમે બગીચાની વચ્ચે ચોતરફ હોજ વચ્ચે બાંધેલા ગાર્ડન રેસ્ટોરાંમાં ટેબલે બેઠા બેઠા આ નજારો જોઈ રહ્યા હતા. ગાર્ડન રેસ્ટોરાંવાળો પણ કમાલનો, એણે પસંદ કરી તાજમહેલ જહાંઆરા એ રેકર્ડો, અને એક પછી એક ગીતો મૂકતો જાય. એ રોશની, મુગલાઈ સ્થાપત્ય અને ગીતોથી એશ્વૈયાસી રંગરાગના મુગલોના અને રાજા રજવાડાના જમાનાના દિવસો ઉજાગર થઈ જતા હતા. ઉઠવાનું મન નહોતું થતું. પણ ચંડીગઢ પહોંચી 8-9 વાગે તો ટેક્સી છોડી દેવાની હતી, તેથી ઉઠવું જ પડે એવું હતું. વળતા પેલી ઉદ્યાન હવેલી પાસે પહોંચ્યા. ત્યાં દૂરથી આવતો કણદાર કસક ભર્યો બુલંદ સ્વર સંભળાયો. સંગીતનો જરા જેટલોય શોખ હોય તો તે અવાજ તરફ ન ખેંચાય તેમ બને જ નહીં. મારા પણ કાન અને પગ તે તરફ ખેંચાયા. એક સુરીલી ગઝલ મને જાણે તેની દિશામાં વીંટી રહી હતી. ઉપર જઈને જોયું તો પાથરેલી ચાદર પર સફેદ લાંબી દાઢીવાળો એક ઓલિયો ફકીર ખુલ્લા ગળાએ ગઝલ ગાઈ રહ્યો હતો. સફેદ લેંઘો, સફેદ જબ્બો અને ભરાવદાર ચહેરા પર સફેદ દાઢી. અવાજ જેવો બુલંદી તેવી જ પડછંદ સહેજ સ્થૂળ ભરેલી કાયા. ખુલ્લા શાહી દિવાનની દિવાલની પીઠે ચાદર પાથરી આરામથી મસ્તીમાં ઘડીમાં વાંસળી વગાડે તો ઘડીમાં સૂઈએ સૂજી આવતા જરાય તરડાયા વગર બુલંદ સ્વરે સ્પષ્ટ ઉચ્ચારો અને ઉર્દુ લહેજા સાથે વશીભૂત કરે એવી આરત અને આરજુભર્યા અવાજે સુરીલી બંદિશમાં ગઝલ ગાય. આસપાસ બ્લુ બ્રાઉન બ્લેક સૂટમાં સજ્જ પુરુષો, રંગબેરંગી સાડીઓ, પંજાબી ઓરણી પહેરેલી સ્ત્રીઓ, નાના છોકરા અને જુવાનિયાઓથી ઘેરાયેલો એ સૂફી ફકીર કશી દાદ કે વાહની અપેક્ષા વગર નિજાનંદની મસ્તીમાં એક પછી એક ગઝલ નઝમ ગાઈ રહ્યો છે. પાથરેલી ચાદર પર ખુશ થઈ બક્ષિસ તરીકે મૂકેલા ફેંકેલા ઘરેણા પૈસાઓ પડ્યા છે. કોઈ ખુશ થઈ પાકીટમાં હાથ નાખી નાના છોકરાને પૈસા મૂકી આવવા કહે છે. કોઈ તમાશો જાણી ઊભા રહ્યા છે તો મારા જેવા તો ત્યાં ખોડાઈ જ ગયા છે. 2-5 મિનિટ ઊભા રહી ફરી ચાલવા લાગતા એ ફ્લોટિંગ ઓડિયન્સના મોજા વચ્ચે એ ફકીર તો તેના મૂલાધારમાં સ્થિર થઈને બેઠો છે, તેના નિજાનંદમાં સંગીતમાં મગ્ન. તેના ગાયન વાદનમાં તેણે બીડીના કષ્ટ લેવા થોડો વિરામ લીધો ને બધા વિખેરાયા. સંકોચ છોડીને સહેલાઈથી વાતો કરી શકાય તેવું તેમનું વ્યક્તિત્વ. મેં પૂછ્યું તો મારા જેવા અનેકોને જે પોતાની કથા કરી હશે તે મને કરી. મૂળ પાકિસ્તાન લાહોરના પંજાબી બ્રાહ્મણ શર્મા, ઉર્દુ માતૃભાષા જેવી જ, ભાગલા પછી અહીં પિંજોરમાં રહે છે. જે ગઝલો નઝમો ગાય છે તેના શાયર પણ પોતે જ છે. સિંગિંગ પોએટ ઓફ પિંજોર, પિંજોરના ગાયક કવિ તરીકે એ ઓળખાય છે. કોઈ ટીવી કાર્યક્રમમાં એ વિશે તેમની એક મુલાકાત આવી ગઈ છે. 67-68 વર્ષે અવાજની બુલંદી કાયમ છે. તેમની શાયરી ગઝલની કક્ષાએ ઉત્તમ. કશું છપાવ્યું નથી, છપાવવું નથી. કશું રેકોર્ડ કર્યું નથી, કરવું નથી, કરાવવું નથી. છતાં આ વિસ્તારના અને પિંજોરના અનઅધિકૃત છતાં અધિકૃત અને સ્વીકૃત એવા એ લોકપ્રિય ગાયક. કલાકો સુધી તેમની ગઝલો પછી ગઝલો, બંદિશો પછી બંદિશો, ધૂન પછી ધૂન સાંભળવાની ઈચ્છા હોવા છતાંય જીવને તરસ તો છોડી ઉઠવું પડ્યું. છેલ્લે તેમણે જે ગઝલ ગાઈ, જિંદગી બંદગી હૈ, બંદગી જિંદગી હૈ, એ બંદિશના પ્રલંબ સ્વરોમાં આકાશ સુધી પહોંચતી આઝાનની આરત હતી. રસ્તામાં સરદારજી ડ્રાઈવર પાસેથી જાણવા મળ્યું કે વર્ષોથી પિંજોર ગાર્ડનમાં ગાવાનો તેમનો નિત્યક્રમ છે. અહીંથી મળેલા પૈસામાંથી તે બાળકો માટે કે અબોલ પ્રાણીઓ માટે વસ્તુ ખરીદીને વહેંચી દે છે. પોતે તો નાનકડા સાદા ઘરમાં સાધુ ફકીરની જેમ જ રહે છે. પિંજોર ગાર્ડનની દિવાલોમાં શિવાલિકની ટેકરીઓમાં પડઘાતા સૂરો, જિંદગી બંદગી હેમાં કથની અને કરનીનું સાયુજ્ય હતું. ખરેખર તેમની જિંદગી એ બંદગી જ કહી શકાય. મને તેમાં કબીરની સહજ જીવનમાં વણાયેલી ભગવદ્ ભાવનાનું અનુરણન સંભળાયું. સાધો સહજ સમાધિ ભલી, આંખન મુંદુ કાનન રૂંધુ, કાયા કષ્ટ ન ધરું, ખુલે નયન મે હસ હસ દેખું, સુંદર રૂપ નિહારું, કહું સો નામ સુનું સો સુમિરન, જો કુછ કરું સો પૂજા, ગિરહ ઉદ્યાન એક સમ દેખું, ભાવ મિટાઉં દૂજા, જેહ જેહ જાઉં સોઈ પરિકર્મા, જો કુછ કરું સો સેવા, જબ સોઉં તબ કરું દંડવત, પૂજું ઓર ન દેવા. ઘણીવાર ફરી એ પિંજોર ગાર્ડનમાં તેમને સાંભળવા જવાનું મન થાય છે. જિંદગી બંદગી હૈ.